நமோ நோயை சௌரி அன்பானம், நமோ நோயை சௌசிதானம், நமோ நோயை சௌ ஆயிரியானம், நமோ நோயை சௌஜாயனம், நமோ நோயை சௌ திருதாவதி சாவனம், ஓமகாரம் எங்கு சயோக்த நித்தியம் ஜாயந்தி யோகினம், காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம, மங்கனம் பகவானையோ மகிழம் கூட்டமோ, மங்களம் குன்கொண்டாரி உஜயந்திரம் ஓசு மங்களம் நமாசுமரி சாராய்
வச்சனாமிரம் திரீஷ்மூணு சாலியா દ્રષ્ટિને જ્ઞાન વૈરાગ્ય એવી શક્તિ પ્રગટી હોય છે, બેનના વચનો છે અંદરમાં. સમ્યક દ્રષ્ટિ એને કહીએ જેને આત્મા આનંદ સ્વરૂપ, અખંડ અભેદ સ્વરૂપ, સ્વારમાં કહ્યું તો અનુભૂતિ, આત્મા ચિદાનંદ સ્વરૂપ છે તેનો અનુભવ થાય, એ અનુભવ થઈને પ્રતીત થાય, તે શરૂઆતના સમ્યક દ્રષ્ટિ જીવ કહેવામાં આવે છે. પહેલી શરૂઆતમાં એ સમ્યક દ્રષ્ટિ જીવ કહેવામાં આવે છે. શરૂઆત ત્યાંથી થાય છે. પહેલી એ ચીજ છે અખંડ અભેદ, એની ઉપર દ્રષ્ટિ પડતા પર્યાયને રાગને ગૌણ થતા શુદ્ધ ચૈતન્યનો અનુભવ થાય, તેમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે, તેને સમ્યક દ્રષ્ટિ કહે છે. એ સમ્યક દ્રષ્ટિને જ્ઞાન વૈરાગની એવી શક્તિ પ્રગટી હોય છે, એ આત્માનું જ્ઞાન અને પુણ્યને પાપના ભાવથી વિરક્ત વૈરાગ, વૈરાગ ન્યા વ્યાખ્યા છે. સમય સહારના પણ પુણ્ય અધિકારના એ અધિકાર લીધો છે કે વૈરાગ કેવો કોને, કે અંતરમાં શુભ ને અશુભ રાગ થાય, તેનાથી વિરક્ત થાય, રક્ત છે તે વિરક્ત થાય, અને સ્વસન્મુખનું જ્ઞાન થાય, તેને અહીંયા વૈરાગ કહેવામાં આવે છે. આવી વ્યાખ્યા છે સમ્યક દ્રષ્ટિને જ્ઞાન વૈરાગની. આ તો જેને જન્મમરણના અંત લાવવા હોય એની વાત છે, બાકી જન્મમરણ કર્યા કરે સમંતભાવથી, શુભ ભાવ કરે તો નરક નિગુદમાં જાય છે, શુભ ભાવ કરે તો કોઈ સ્વર્ગ આદિ કે ધૂળના શેઠી આદિ બને, પણ એ પાછા ચાર ગતિ માર ખડે, ચોરાશીના અવતારમાં નર્ક ને નિગુણમાં એકેન્દ્રીમાં જાય. એથી જ એને ધર્મની ગરજ એને પહેલી છે, તેને સમ્યક દર્શન પહેલું પ્રગટ કરવું જોઈએ. અને એ સમ્યક દર્શન થતા જ્ઞાન ને વૈરાગ્યની એવી શક્તિ પ્રગટિ હોય, આત્મા તર્પની ધૂન લાગી અને રાગ તર્પનો વૈરાગ થયો, એને અહીંયા જ્ઞાન ને વૈરાગ કહે છે. સમજાય છે? ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાદ પ્રભુ, એનું જેને જ્ઞાનને દ્રષ્ટિ થઈ છે, જેને જ્ઞાન કહીએ, અને પુણ્યપાપના શુભ શુભ ભાવ એનાથી વિરક્ત થાય તેને વૈરાગ કહીએ. એ જ્ઞાન ને વૈરાગની શક્તિ પ્રગટી છે કે ગ્રસ્તાશ્રમમાં હોવા છતાં, સમ્યક દ્રષ્ટિ ગ્રસ્તાશ્રમમાં હોવા છતાં, શ્રેણીક રાજા ભગવાનના વખતમાં થઈ ગયા છે, જેને હજારો રાજા ચામર ઢાળતા, એવો મોટો રાજા હતો શ્રેણીક રાજા. હજારો રાણીઓ હતી, રાજાઓ 32,000 કેટલા રાજાઓ ચામર ઢાળતા, એવું મોટું રાજ. પણ મુનિ પાસે એક વાર, એક મુનિ હતા, ધ્યાનમાં હતા, એમાં સર્પને મરી ગયેલો સર્પ એના ડૂબવા નાખ્યું. બહુ ધર્મી હતો, ડૂબવા નાખ્યો અને એમાં લાખો કીડીઓ થઈ. ફેરી ભૈરાને આવીને કહે છે, ચિરણા રાણી સંકિતી છે, સ્ત્રી છે પણ આત્મજ્ઞાની છે, એને કહે છે કે હું તારા ગુરુને નાગ નાખ્યો છું, એને કાઢી નાખ્યો છે. ચિરણા કે છે, અંધાતા ધણીને કે છે, મારો ગુરુ એવાનો હોય, એ ઉત્સર્ગ જે હોય એને કાઢી નાખેવાનો હોય, હાલ તારે જોવું હોય તો કે. જ્યાં લઈને આવે છે તે મુનિ ધ્યાનમાં અતિન્દ્રિય આનંદના સાગરમાં ડૂબી ગયા. સુંદર અતિન્દ્રિય આનંદના સ્વાદમાં આ સર્પ છે કે નહીં, ઉપસર્ગ આવ્યો છે કે નહીં, ક્રૂર કીડીઓ થઈ છે કે નહીં, એની પણ જેને ખબર નથી, એવા ધ્યાનમાં હતા. ચિરણા આવી, શ્રેણીક આવ્યા, બે આવ્યા ધણી ધણીયા. ચિરણા કે, જો સ્વામી આ ધ્યાનમાં છે મન, આની આ ઉપસર્ગની એને ખબર નથી. કુંડીને નાગ ઉભો કર્યો, મૂળ કાઢ્યો મર્યો, અને પછી ધ્યાનમાંથી મન આવ્યા બહાર, અને જોયું કે આ રાજા અને રાણી આવ્યા છે. ત્યારે રાજા એ કહ્યું, સાહેબ હું આવું તમારું ધ્યાન, કે જેને સરકાર આવીને કરોડો કીડીઓ થઈ, છતાં તમારું બહારમાં લક્ષ નહીં, આનંદના ધ્યાનમાં મસ્ત છો, તો પ્રભુ તમારો માર્ગ શું છે? એવો માર્ગ એ બૌદ્ધ ધર્મે મિથ્યા દ્રષ્ટિ શ્રેણીક રાખા હતો. એની રાણી ચેલણા સંકેતી હતી, એ સંકેત પમાડવા માટે મુનિ પહેલાઈ ગયા. એ મુનિ પછી એને આવું કામ કરેલું એને પછી ઉપદેશ આપે છે, ઉપદેશ આપે ત્યાં એ સંકેત પામે છે. એમ નહીં કે એટલા પાપ કર્યા માટે એને નહીં થઈ શકે, આત્મા તૈયાર અંદર છે. સવાલમાં કહ્યું છું, મહાવીર ભગવાનનો 10મો ભાવ સિંહનો, એ સિંહ હરણને ખાતો હતો. આમ એ વખતે બે મુનિ ઉપરથી ઉતર્યા અને એને કહ્યું, અરે સિંહ તું કોણ છો? તારો આત્મા તો મહાવીરનો આત્મા, 10મે ભાવે તું જે ચંદ્ર થવાનો છો. હવે એ ભાષા મુનિ કેવી કીધી છે, સિંહ કેમ સમજી ગયો છે? એ સિંહની કેટલી પાત્રતા છે કે મુનિ ઉપરથી ઉતર્યા એ ભાષા કહી છે, એ સિંહ સમજી ગયો કે આ શું કર્યું ત્યાં? તારો આત્મા તીર્થંકરનો આત્મા છે, 10મે ભાવે તું મહાવીર થવાનો છો, એમ જ્યાં સાંભળ્યું ત્યાં પેટમાં હરણના માંસના બટકા હતા, છતાં જ્યાં સાંભળ્યું અંદરથી વિરાટ ખાઈ ગયો અંદરમાંથી, એકદમ ગુલાડ ખાઈ ગયો અંદરમાં. ચૈતન મૂર્તિ આત્મા, અરે મુનિરાજે મને ઘણો ઉપદેશ કર્યો, આવો પાપી પ્રાણી ક્ષણમાં સંકેત પામ્યો, એને માટે કઈ કાલ ને મુદત ની જરૂર નથી, એક અંતરમૂળ ક્ષણમાં પણ પરની દિશા તરફની જે દિશા દિશા છે, પરની દિશા તરફની દિશા દિશા જે તરફની દિશા તરફની દિશા, એટલે રાગ અને દ્વેષની દિશા પર દિશા તરફ છે, અને સમ્યક દર્શનની દિશા સ્વતરફ છે. સમજાય છે? કઈ બેની દશાની દિશા ફેર છે. રાગ અને દ્વેષ કરનારનું લક્ષ્ય બાર ઉપર બાર દિશા છે, અને સમ્યક દર્શન પામવાના કાળમાં તેની દશા દિશા દ્રવ ઉપર જાય છે. ટીકાળી ચૈતન મૂર્તિ ઉપર તે ક્ષણે ગયું અને સિંહ આંખમાંથી આંસુ ચાલ્યા જતા હતા. આ પાપ એમ અંદરમાં ઉતરીને તે ક્ષણે સંકેત પામ્યું છે. એટલે સંકેત પામવા માટે અમુક જાતની શૈલી જોઈએ, અમુક જાતનો નિવૃત્તિ ઘણો જોઈએ, એવું કઈ છે નહીં. તે જ ક્ષણે આત્મા તરફ જ્યાં ઝૂકે છે અંદર, એ અહીં કહે છે સમ્યક દ્રષ્ટિ જ્યાં થયો. એ શ્રેણીક રાજા ક્યાં સંકેત પામ્યો, અને પછી ભગવાનના સમૌષણમાં ગયો, આવે પરમાત્માના જ્યાં ગયા, એમને તીર્થંગોત્ર બાંધ્યું, શુભ ભાવથી તીર્થંગોત્ર બાંધ્યું, પણ તેને પેલું નરકનું આયુષ્ય બંધાવી ગયું હતું. પેલા મુનિને નાગ નાખી નહીં, નરકનું આયુષ્ય બંધાવી, સાતમી નરકનું આયુષ્ય બંધાવાનું હતું. પણ જયારે આત્મજ્ઞાન ને ધર્મ જ્યાં એક ક્ષણમાં બદલે સંદર્ભ, સાતમી નરકની સ્થિતિ તોડી નાખી, 84,000 વર્ષની સ્થિતિ રાખી, સમ્યક દર્શન થયું ને. લાડવો આવ્યો હોય એમાં જે ઘી હાકરને ગો નાખ્યો હોય કે લોટ, એમાંથી ઘી કાઢીને કઈ બીજું થાય નહીં તો ઘી એમાં હોય હોય, એ તો લાડવો ખાધી છૂટક્યો. એમ નરકનું આયુષ બંધાઈ ગયું એ તો ભોગ્યો છૂટક્યો, સ્થિતિ ઘટાડી. 33,000 હતી એ 84,000 વર્ષની રાખી, એ લાડવામાંથી ઘી બહાર કાઢીને પૂરી તળાય કે લોટ કાઢીને રોટલી થાય એમ ન થાય, એમ એ નરકનું આયુષ બંધાણું એ ફરે નહીં, સ્થિતિ ન ફરી ગયું. 84,000 વર્ષની સ્થિતિ રહી, અત્યારે પહેલી નરકમાં છે, સંકેતિ છે, નરકમાં ગયેલ છે, આવતીકાલનું 24મા તીર્થંકર થવાના છે, ત્યાંથી નીકળીને પહેલા તીર્થંકર થવાના છે, એ બધો પ્રતાપ સમ્યક દર્શનનો છે. એ અહીં કે છે ક્રમબદ્ધ થયું છે, તૂટ્યું કઈ નથી, એ ક્રમબદ્ધમાં એ આવ્યું છે. એની દ્રષ્ટિ જ આ દ્રવ ઉપર ગઈ, ક્રમબદ્ધમાં એને સમ્યક દર્શન થયું. એના સ્વરૂપની દ્રષ્ટિમાં જ્યાં જાય છે ભાઈ, પણ એ માધ્યમ કોઈ જુદી ચીજ છે, શું થાય, દુનિયાએ સાંભળ્યું નથી, દુનિયા તે તરફના લક્ષના પ્રેમમાં નથી, જગતના રસના રસીલાઓ એને આત્માનો રસ શું છે એની એને ખબર નથી. એ આત્માના રસના રસીમાં ઉતર્યો અંદર, એ બહુ શ્રેણી રાજા તીર્થંગોત્ર બાંધ્યું, નરકમાં ગયા છે, પણ જ્યાંથી નીકળીને પહેલા તીર્થંકર થવાના છે. એ બધો સમ્યક દર્શનનો પ્રતાપ છે. એ સમ્યક દર્શન ચોથું ગુણ સ્થાનજી, શ્રાવકનું પાંચમો અને મુનિનું છઠ્ઠું, એ તો કઈ જુદી જાત છે વાત. આ કઈ વાડામાં શ્રાવક છે એ કઈ શ્રાવક ભાવ નથી કઈ, એ બધા છે. હા ભાઈ, રાગ ને પોતાનો માને બધા આવત છે, આવત એટલે શિકાર કરે છે વિકારોનો, વિકારનો શિકાર કરીને વિકારને ખાય છે. સમજાય છે? કિશનભાઈ વાતો આવી છે બાપા, એ તો તળિયાની વાતો છે. જેના જન્મ મરણ રહે એક પણ અવતાર થાય તો એમાંથી અનેક અવતાર પાછા થશે. અહીંથી મરીને ક્યાં જશે? આત્મા અનંત કાળ રહેવાનો છે, એ દેહનો નાશ થશે, પણ આત્મા તો અનાદી અનંત કાળ રહેશે. રહેશે ક્યાં? જો દ્રષ્ટિ રાગ ને પુણ્ય ઉપર પડી હોય, પાપ ઉપર પડી હોય, તો દ્રષ્ટિ મિથ્યાત્મા રહેશે, અને મિથ્યાત્મા રહેશે તો નરક ને નિગુદ ના અનંત અભાવ કરશે. મિથ્યાત એ સંસાર છે, મિથ્યાત એ જ અનંત જન્મરણ નો ગર્ભ છે. એ ગર્ભમાંથી અનંત અભાવ ધારણ થાય છે. એ ગર્ભ જેને મિથ્યાત નો નાશ કરી અને સમ્યક દર્શન પ્રગટ કર્યું છે, તેનો જ્ઞાન વૈરાગની શક્તિ પ્રગટી છે કે ગ્રસ્થાશ્રમમાં હો. ક્ષણિક રાજા ગ્રસ્થાશ્રમમાં હતા. અરે ભરત ચક્રવર્તી સંકેતી હતા, આત્મજ્ઞાની હતા. એનો ભાઈ નાનો બાહુબળ એ પણ સંકેતી હતા, આત્મજ્ઞાની હતા, છતાં બે યુદ્ધે ચડેલા. રાગ છે, આશક્તિ છે, ભાન છે અંદરમાં કે રાગ દોષ છે, પાપ છે, મારી નબળાઈ છે, મારું સ્વરૂપ એ નથી. પણ બે જણા લડાઈમાં ચડ્યા, બાહુબળ ને મારવા ચક્ર ચડાવ્યું ભરતે. પણ બાહુબળજી ચર્મ શરીરી હતા, તે ભાવે મુખ જનાર હતા, તે એનું ચક્ર કામ ન કર્યું, ચક્ર પાછું ફરી ગયું. બાહુબળ નાખ્યું તો એ ચક્ર પાછું ભરત ઉપર આવી ગયું, કારણ કે ચર્મ શરીરી જી અને ચક્ર લાગવું ન પડે. સગા બે ભાઈ સમ્યક દ્રષ્ટિ, છતાં લડાઈ ની ચડીએ ચડ્યા, છતાં અંદર ના સમ્યક દર્શન ને ભૂલ્યા નથી. ચીજ શું છે? લોકો બહાર થી ત્યાગ ને બહાર ની ક્રિયાકાંડ માં બધું માને છે, પણ અંદર ની કોઈ ચીજ બીજી છે. એને કે છે ગ્રસ્થાશ્રમ માં હોવા છતાં, બધા જ કાર્યોમાં ઉભા હોવા છતાં, બધા કાર્ય હોય છે, વેપાર હોય છે, ધંધો હોય છે, અરે ભરત ને ચક્રવર્તી નું રાજ હતું, 96,000 તો જેને ઈસ્ત્રી હતી, અંદર માં નિર્લેપ છે. નાળિયેરમાં જેમ ગોળો ગડગડ્યું નાળિયેર, એનો ગુરતો છૂટો પડે, એમ સમ્યક દ્રષ્ટિનો આત્મા રાગ થી અને શરીર થી ગોળો છૂટો પડી જાય છે. સમજાય છે? કઈ એ ગ્રસ્થાશ્રમમાં હોય છતાં, બધા જ કાર્યોમાં ઉભા હોવા છતાં, બધા કાંઈ સંસારમાં ઉભો હોય છતાં લેપ લાગતો નથી. પાપનું કાર્ય હોય ના તો પણ એને કઈ લાગતો નથી. એ રાગ ને જાણે છે કે મારું નસવું નથી. એમ છે ભાઈ, પાપના લડાઈના પરિણામ થયા તો પણ જાણે છે કે મારી જાત નથી, આ તો પાપ છે, એનાથી નિર્લેપ છે
અંદરમાં.
સમ્યક દ્રષ્ટિ ની વાત છે, સમ્યક દ્રષ્ટિ ની વાત બાપા, સમ્યક દ્રષ્ટિ ની વાત. મિથ્યા દ્રષ્ટિ રાગ ને પોતાનો માની પાપમાં પડ્યા, એ તો નરક ને નિબોધ માં જવાના. આ તો સમ્યક દ્રષ્ટિ શબ્દ પેલો એ લીધો છે ને, નબળાઈ આવે છે એટલે આવે, છોડવું નહીં, છોડવું છૂટેલું પડ્યું છે. મારું એ છે જ નહીં, હું એમાં કરતા નથી, ખરેખર તેનો એ કરતા નથી. કઈ કર્મ સો હી કરતા રા, જો જાને સો જાનન હારા, જાણે સો કરતા નહીં હોય, કરતા સો જાણે નહીં કોઈ. એ રાગ આવે છતાં સમ્યક દ્રષ્ટિ તેનો કરતા થતો નથી. જેની વાત છે ભગવાન, જે રાગનો કરતા થતો નથી તેનો જાણનારે છે, જ્ઞાન સ્વરૂપમાં એ જાણે છે કે હું જ્ઞાન વિનંતી છે, એવું અંદર ભેદ જ્ઞાન બે તડ પડી ગઈ છે, રાગ અને આત્મા વચ્ચે તડ સંધિ પડી ગઈ છે, રાગ અને આત્મા વચ્ચે સાંજ છે, તડ છે, એ સંડાક દર્શન થતા તડમાં બે જુદા પડી જાય, ખરાબ થઈ જાય. રાગ હોવા છતાં તેને તેનું બંધન અલ્પ છે એ કે છે, જો ગૃહસ્થાશ્રમમાં હોવા છતાં બધા જ કાર્યમાં ઉભા હોવા છતાં લેપ લાગતો નથી, નિર્લેપ રહે છે. જ્ઞાન ધારા કે બુદ્ધિ ધારા બે જુદી પરણવે છે, જ્ઞાન ધારા અને રાગ બે એક ધારા સાથે આવે છે. ધર્મી છે, હજી વિતરાગ થયો નથી, આત્મજ્ઞાન થયું છે તો જ્ઞાન ધારા પણ હારેલ છે અને જોડે રાગ ધારા પણ હારેલ છે. હા 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 હા, જ્ઞાન ધારા અને ઉદય ધારા બે જુદા પરિણમે છે, બે જુદા રહે છે, એક થતા નથી. હા હા, જ્યાં અંતર ગોળો છૂટો ચૈતન્ય પ્રભુને જાણ્યો એને પછી રાગના પરિણામ આવ્યા છતાં કે છે કે જુદો જ રહે છે, એની વાત છે. સમ્યક દ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિભાવ, અંતરંગ છે ન્યારો રહે જેમ ઘાવ ખીલાવે બાળ, બાળક એની માતાને ધવરાવે, માતા કોકે પડવાનો હોય ને મરી ગયો હોય બીજી માતાને, પણ એની એમ ના માને કે અમારો દીકરો છે, ધવરાવે કામ બધું કરે પણ છોકરો કોકનો છે માને, એમ ધર્મી આત્માનું જ્ઞાન થતા રાગની ધારા હોય છે, ઉદય ધારા કીધી ને, જ્ઞાન ધારા હોય છે અને ઉદય ધારા બે હોય છે. વિતરાગ થાય ત્યારે એક જ્ઞાન ધારા હોય છે, મિથ્યા દ્રષ્ટિ હોય છે ત્યારે એકલી કર્મધારા હોય છે, સમ્યક દ્રષ્ટિ થાય છે ત્યારે જ્ઞાનધારા અને કર્મધારા બે હોય છે. સમજાય છે કઈ? સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા થાય ત્યારે એકલો આનંદ ને જ્ઞાનધારા રહે, મિથ્યા દ્રષ્ટિ રાગ ને પોતાનો માને જ્યાં સુધી તેમાં રક્ત રસ છે ત્યાં તેને એકલી કર્મધારા વિકાર ધારા રહે છે. સમ્યક દ્રષ્ટિ થયો વિતરાગ થયો નથી તેને બે ધારા હોય છે, અંતર તરફની ધારા હોય છે અને બહાર તરફના રાગનો વિકલ્પ પણ હોય છે, છતાં તે વિકલ્પને પોતાનો માનતો નથી ને પોતાનો જાણીને અનુભવતો નથી. હા હા હા, કરે કર્મ સો હિ કરતારા, એ રાગનો કરતા થાય તો કરતા, એ કરતા થતો નથી જાણતા રહે, ગજબ વાત છે બાપા. હા હા, ધાવ માતા કોક બાળકને ધવરાવે પણ એને એમ ખ્યાલ છે કે છોકરો મોટો થઈ મને પાલું છે નહીં, એ તો કોકનો છોકરો છે, આ તો ધોરાવા લેવા લાગે છે, એમ સંકેત. સંસારના કામ વખતે એને રાગ આવે છતાં એ રાગ મારી ચીજ નથી, હું એમાં આવતો નથી, મારી ચીજ ફરીને આત્મ અનુભવમાંથી નીકળીને રાગમાં એકાકાર થતો નથી, જેની વાત છે પ્રભુ. મારગડા જુદા છે ભાઈ, આ તો ભવના અંત નહીં તો ભવમાં કરી કરીને મરી જશે, એ માણા મરીને ઢોર થશે, ઢોર થઈને ત્રિજન થઈને નરકમાં જશે, અહીંયા અનંત ભાવ પાછા કરા કર નરકમાં નીકળીને ઓળી ઢોર થશે, હાથમી નરકે જાય ત્યાંથી મરીને ફરીને એકવાર તો હાથમી નરકે જાય પાછો, એવો પાર છે. બહુ પાપ કર્યા સાતમી નરકે ગયો હોય એ ત્યાંથી નીકળીને ત્રિયન થાય, મનુષ્ય ન થાય, અને એ ત્રિયન મળીને ફરીને નરકે ન્યા જ હાથમીમાં જાય. હા હા, એવો સિદ્ધાંત વિતરાગની વાણીમાં આવ્યું છે. એવા પાપ જેને કર્યા છે એને બે વાર તો હાથમી નરકમાં જવું પડે. સંન્યાસ દ્રષ્ટિને કદાચિત આ 84,000 વર્ષની સ્થિતિ ગયા છે, ત્યાંથી નીકળીને આવતી 24માં પેલા તીર્થંકર થવાના છે, ત્યાંથી નીકળીને જ્યાં માતાના પેટમાં આવશે, ત્યાંથી નીકળીને માતાના પેટમાં આવશે તે ઇન્દ્રને ઇન્દ્રાણી, ઇન્દ્ર ને ઇન્દ્રાણી સાફ કરશે પેટને, પ્રભુ પધારવાના છે એમ કે. આ હા, એ તો સમ્યક દર્શન છે. ઇન્દ્રથી નીકળીને માતાના પેટમાં આવશે ઇન્દ્ર ને ઇન્દ્રાણી, માતાના પેટ સાફ કરી જે મોટો પુરુષ આવે ને સાફ કરે છે મકાનનું, એમાં ભગવાનનો આત્મા તારા પેટમાં આવવાનો છે એ પેલા સાફ કરે છે. સવા નવ મહિના પેટમાં રહે છે, સવા નવ મહિના રતનની ધારા વરસા વરસે, સવા નવ મહિના રતનની ધારા ઇન્દ્ર વરસાવે છે. અને એના પેલા છ મહિના પેલા પણ રતનની ધારા વરસે છે. માતાના પેટમાં આવ્યા પેલા પણ સંકી દ્રષ્ટિ હતો જીવ, અને તીર્થંકર થવાનો માટે એના છ મહિના પેલા રતન વર્ષે વરસે છે, 15 મહિના રતનની વૃષ્ટિ વરસે. એ જન્મે ત્યારે એને ઇન્દ્રો એમ કહે, માતા એ જગતનો પિતા છે, આ એ તારો એકલો પુત્ર નથી, જગતને તારણહાર છે. માતા એની સેવા ધ્યાન રાખ્યો, એને એક દેવ મુક્ત રાખે છે માતાના પેટમાં આવે તો એક દેવ રાખે છે એની સાચી જળવા. એ બધો સમ્યક દર્શનનો પ્રતાપ છે. એ સમ્યક દર્શન શું ચીજ છે બાપુ, એ અહીં કે છે. એને જ્ઞાનધારા અને ઉદયધારા બે જુદા પ્રમાણે અલ્પ અથિરતા છે, જોયું અથિરતા છે, રાગ આવે છે પણ એ અલ્પ છે, અનંતાનુમંદી નો કષાય નથી એને, અનંત સંસાર વધારે એવો કષાય એને નથી. હા, અલ્પ અથિરતા છે, એ લડાઈ કરી તો પણ અલ્પ અથિરતા છે, અંદરમાં અનંતાનુમંદી એનું સંકેત થયું છે, ગયું છે, અને આત્માનો આનંદનો અનુભવ વેદન વર્તે છે. જે પોતાના પુરુષાર્થની નબળાઈથી થાય છે એમ એ જાણે છે, મારા પુરુષાર્થની કમજોરી છે એથી આ જરી રાગ થાય છે, પણ એ મારી ચીજ નથી, હું તો આનંદ સ્વરૂપ છું, એવું સમ્યક દ્રષ્ટિને પહેલી ભૂમિકામાં આ થાય છે. એ વિના બધું થોથા છે. સમ્યક દર્શન વિના જે કઈ બહારની પ્રવૃત્તિ ને ક્રિયાકાંડમાં પુનાદિ થાય એ બધો સંસાર છે. ધર્મ નહીં, ધર્મ તો સમ્યક દર્શન થાય ત્યારે શરૂ થાય છે. એ અહીં કે છે, પોતાના પુરુષાર્થની નબળાઈથી જરી થાય છે તેના પણ જ્ઞાતા રહે છે. છે સર્પને વાણસે સાંસે પકડે પણ જાણે છે કે આ તો છોડવા જેવો છે, ઘરમાં રાખવા જેવો એ માને, ઘરમાં રાખવા જેવો છે, પકડે ખો. અરે હોશિયાર માણસ હોય તો હાથે પકડે છે, આમ તો એને માથું મોઢું આમ ના આવે, એમ આમ આમ તો પકડી ગયું, અને પછી હું જોતી એનું મોઢું એને કરડી ન શકે, અને પછી નાખ્યા એમને માથું. આ છે માણસો, સર્વ ચાલતો હોય અને જ્યાં મોઢું હોય આ મોઢા તરફમાં ત્યાં પકડે, મોઢા મોઢું સાંભળી ન શકે કડવા, એને બહાર નાખ્યા હોય, ઝેર એને ચડે નહીં, ઝેર એને કરડી કરી શકે જ નહીં, એમ સંકેત એને રાગ પકડતા રાગનું ઝેર ચડે નહીં. એ રાગને છોડવા જેવો માનીને છોડી નાખે છે. જેની વાત છે પ્રભુ, દુનિયાની રીત અને માર્ગની રીત કોઈ જુદી જાત છે, એને માટે તો ઘણો સત્સમાગમ જોઈએ, શાસ્ત્ર વાંચન જોઈએ, મનન વચન જોઈએ, એવા પ્રકાર હોય ત્યારે તો એનું શું ચીજ છે તેના ખ્યાલમાં આવે, પછી અનુભવ તો રાગથી રહી થઈ જતા થાય. એ અહીં કે નબળાઈ છે તેને જ્ઞાતા રહે છે. 31-32 સમ્યક દ્રષ્ટિને આત્માને છોડીને બહાર ક્યાંય સારું લાગતું નથી. આત્માના આનંદનો જેને અંતર સ્વાદ આવ્યો એને સમ્યક દ્રષ્ટિ કહીએ, એને ધર્મની શરૂઆત વાળો કહીએ, એને આનંદ સિવાય ક્યાંય બયાર ગોઠતું નથી. એ 6000 સ્ત્રી હોય તો પણ તેમાં તેનો એને રસ નથી, રસ ઉડી ગયો છે. સર્પને પકડે તો છે પણ એ છોડવા હતું પકડે છે, એમ રાગ આવે છે એ છોડવા હતું આવે છે, પાકવા હતું આવતો નથી. એ અહીં કે છે સમ્યક દ્રષ્ટિને બતરી આત્માને છૂપ છોડીને બહાર ક્યાંય સારું લાગતું નથી, ક્યાંય એટલે પુણ્યના પરિણામમાં પણ એને સારું લાગતું નથી, પાપના પરિણામમાં પણ તેને નબળાઈને લઈને હિંમતા દીખીને જ્ઞાતા રહે છે. બહારની કોઈ પણ ચીજમાં તેને ઉત્સાહ અને વીર્યમાં પ્રીતિ લાગતી નથી. આવું સમ્યક દર્શન બાપુ એ તો એની વાત સાંભળવા મળી નથી, નહીં ક્યારે પ્રયત્ન કરે. એવી ચીજ છે એમાં વળી આફ્રિકા અને પરદેશ, ક્યાં દેશ ને ક્યાં પરદેશ, એકલા ધંધામાં મશગોલ આખો દી અને એમાં 5-25 લાખ મળતા હોય મહિને કે 2 કે વર્ષે તે માથે ઘૂંચાઈ જાય છે. ઘણા માણસો જોયા છે મુંબઈમાં, મેં તો મોટા કરોડોપતિઓ એમાં ઘૂંચાઈ જાય, આવે સાંભળવા પણ રસ પડે નહીં. એક હમણાં મુંબઈમાં આવ્યો હતો છે વિષ્ણુ, પણ એને ગયે ભૈરાવ બધા શ્વેતાંબર જૈન મુંબઈમાં છે, નામ શું
કહ્યું,
50 કરોડ 50 કરોડ રૂપિયા વિષ્ણુ જાય એટલે દર્શન કરવા આવે, વ્યાખ્યાન અભાવવા આવે. વિષ્ણુ હોય તો અહીં તો તત્વ નિવાસ છે, અહીંયા કોઈ પક્ષ નિવાસ છે ગામડો આવે. એમ એ કે મહારાજ અમે વિષ્ણુ છીએ તે કરતા માનીએ છીએ ને બાપુ, કરતા માનો છો તો નરસિંહ મહેતા થઈ ગયા છે તમારામાં જૂનાગઢમાં. તો એને તો એમ કહ્યું છે કે જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી, જ્યાં લગી આત્મા તત્વ જાણ્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી, શું કર્યું તીર્થને તપ કરવા થકી. એ તીર્થને તપને બધા પુણ્ય પરિણામ છે, એ કોઈ ભવના અભાવનું કારણ છે નહીં. સાંભળતા સાંભળે તો કરવાનું, મારે ક્યાંય પૈસા જોવા હોય, 50 કરોડ વાળો હોય, કબૂજ વાળો હોય, આવે તો બચારા.
ગુરુજી અહીંયા જે છે ને ખરેખર આત્મા જેવા આત્માઓ બહુ ઓછા આવે છે અને અહીંયા છે જમીન, જે જમીન સારી છે પણ એનામાં ખેડ નથી.
તો સારું બાપા કેટલો અવગ
ભાવનાહારી
છે, ભાવહારી છે વાત તો એવી છે બાપા. આ તો માગણી હોય હતી ને, અહીંયા કુદરતી બનવાનું હોય છે ને ત્યાં ખેતર ફરસમાં, નથી ક્યાં તો અમે કાઠિયાવાડમાં રહેનારા, અને અમારી દુકાન પણ ગુજરાતમાં પાલી છે, બધું ગુજરાતમાં, બધું અમારો આખો ધંધો પાણી. આ વખત આ બાજુ માતાવાનું કદી વિચાર્યો નહોતો, આ વળી કુદરતે રાયચંદભાઈ ઈશ્વરભાઈ સાંભળવા મળે ભાગશાળી છે. આ તો વિતરાગની વાણી ત્રણે લોકના નાથની છે, પરમાત્મા બિરાજે છે તેની વાણી આ છે. એ અહીં બેન ન્યાથી આવ્યા છે, બેન ત્યાં નગર શ્રેષ્ઠના દીકરા હતા, કહ્યું તમે પણ જરી કપટ થઈ ગયો, ઈસરી થઈ ગયા છે, પણ પૂર્વનું બધું યાદ આવ્યું છે. કાળની વાત જેમ યાદ આવે એમ બધી વાત પ્રત્યક્ષ યાદ આવી છે, પણ મરી ગયેલા છે કાંઈ તેને બહારમાં રૂતતું નથી, ગોઠતું નથી. એને કોઈ પગે લાગે તો સામો જોવાનું એમ દરકાર નથી. અંદરમાં આનંદમાં મસ્ત મસ્ત છે. એમને આ પુસ્તકમાં વાણી લખેલી એ બંદી કરી હોય ત્યાં બહાર આવી ગયું, નહીં તો બહાર આવે નહીં. મળતા જેવો દેખાય આવે તમારે એ અંદરના મસ્તીમાં આનંદની મસ્તીમાં બહારની રૂચિ ઉઠી ગઈ બધી. છે દેહ સ્ત્રીનો 66 વર્ષની ઉંમર, 66 વર્ષ અંદરમાં વળફરકાય નમય. એ આ બેન કે છે જગતની કોઈ ચીજ સુંદર લાગતી નથી. જેને આત્માનો રસ ચડ્યો એને જગતની કોઈ ચીજમાં રસ આવતો નથી. ઇન્દ્રને ઇન્દ્રાણીના દેવલોકમાં સ્થાન મળે તો પણ તેમાં તેનો રસ લાગતો નથી. સંકેતી મરીને સ્વર્ગમાં જાય, વૈમાનિકમાં જાય. ભવનપતિ વંતર જ્યોતિષને વૈમાનિક દેવના 4 પ્રકાર છે. એમાં સમ્યક દ્રષ્ટિ મરીને દેવ સ્વર્ગ વૈમાનિકમાં જાય, ભવનપતિ વંતર જ્યોતિષમાં એને જાય. મિથ્યા દ્રષ્ટિ હોય, વિકાર વિરાધના થઈ હોય તો નીચે જાય. સંકેત દ્રષ્ટિ તો વૈમાનિકમાં જાય છે. અત્યારે વૈમાનિકનો દેવ જે છે સુધર્મ દેવલોક 32 લાખ વૈમાન, પ્રેમો દેવલોક છે 32 લાખ વૈમાન, એક વૈમાનમાં અસંગદેવ એનો લાડો આત્મજ્ઞાની છે. દેવલોકમાં 32 લાખ વૈમાનનો સ્વામી આ સંકિતિ છે, પણ એને પરને અડવા દેતો નથી. એ દેવ ને રાણી ને દેવ્યંગના એ બધા પર મારું સ્વરૂપે છે નહીં. ભગવાન પાસે સાંભળવા આવે છે. મહાવીર દેવલોકમાંથી સુધર નો દેવલોક છે. ચંદ્ર ઉપર ચંદ્ર સૂર્ય છે, એના ઉપર છે 32. સુધર નો દેવલોક ઈશાન છે ને, સનત કુમાર મહેન્દ્ર દેવલોક છે. ત્યાંથી સાંભળવા ભગવાન પાસે આવે અત્યારે પ્રભુ પાસે છે. એ ઇન્દ્ર એકાવતારી છે, એક ભવ કરીને મોક્ષ જનાર છે. આમ જુઓ તો 32 લાખ વૈમાન છે, પણ અંદરમાં લેપ નથી. મારું કોઈ નથી, મારું મારામાં છે, મારો પરિવાર મારામાં છે. રાજ આદિ મારો પરિવાર નહીં, પેલું ના જોતું આપણે બેન. અમારો દેશ રાગ નહીં, એ પુનને પાપના પરિણામે અમારો દેશ નહીં. અરે અમે ક્યાં પરદેશમાં આવી ચડ્યા એમ જ્ઞાનીને રાગમાં આવતા એમ લાગે છે, રસ લાગતો નથી. વાંચ્યું હતું ને આપણે, વાંચ્યું હતું. અને ક્યાં આવી ચડ્યા, અરે અમારો આનંદનો નાથ એના રૂચિને દ્રષ્ટિ હોવા છતાં અથિરતાથી અમે ક્યાં પરદેશમાં પુનના પરિણામમાં આવ્યા તો કે અમે પરદેશમાં આવી ચડ્યા છીએ. અમારો એ પરિવાર નથી. અમારો પરિવાર તો અંદરમાં આનંદ જ્ઞાન શાંતિનો સાગર એ પરિવાર અંદર પીડ્યો છે. એ અમારું વતન છે, એ અમારું સ્થાન છે, એ અમારું ઘર છે. ત્યાં અમારો પરિવાર વસે છે, ત્યાં અમે જવા માંગીએ છીએ. અજ્ઞાની કે બહારમાં જાણે બાયને છોકરા ના બધા કઈ મળે એમાં ખૂબ રસ રસ લાગી જાય. એ રસ જ્ઞાનીને હોતો એ કે છે જગતમાં કોઈ ચીજ સુંદર લાગતી નથી. જેને ચૈતન્યનો મહિમા ને રસ લાગ્યો એનું જ્ઞાન તો કરે કે આ ચૈતન્ય અંદર ભગવાન પૂર્ણાનંદ સચ્ચિદાનંદ પ્રભુ છે. એની દશામાં પર્યાયમાં ફૂલ પાપના મિથ્યાતના ભાવ છે, વસ્તુમાં નથી. વસ્તુ તો નિરાવરણ ત્રિકાળ અખંડ એક સ્વરૂપ અવિનશ્વર પરમ સ્વભાવ ભાવ નિજ પરમાત્મા દ્રવ્ય હું છું એમ સંકેતીની માન્યતા આવી હોય છે. અહીં કે છે જેને ચૈતન્યનો મહિમા ને રસ લાગ્યો હોય તેને બાહ્ય વિષયોનો રસ તૂટી ગયો છે. જેને દૂધપાક ખાધા છૂટવા કે એને લાલ જુવાર ના પોતરા ના રોટલા સારા ન લાગે. જુવાર બે પ્રકારની હોય છે, અમારે તો બધો અનુભવ થયો છે ને, એક ધોળી જુવાર, એક પીળા પીળી, એના પીળા ઉપરના પૂરા હોય છે પૂતરા. અમારે તો દીક્ષા લીધી હતી સ્થાન દર્શમાં ગમે તેમ હોવા જઈએ, એક ફેરી વિરમગામ જતા હતા ગામડામાં આવ્યું તે પીળી ના પૂતરાનો રોટલો મળ્યો, વાણિયા નહોતા એને ત્યાં ગયા દીન મળ્યા, પણ એનો રસ અને લૂટપાક નો રસ જેને ચાખ્યો હોય એને એ પીળી જુવાર ના રોટલા એના પૂતરા ના રોટલો નો રસ લાગે નહીં, એમ આત્મા નો રસ લાગ્યો એને રાગ નો રસ લાગે નહીં. એક મ્યાન માં બે તલવાર ન રહી શકે, જેને પરનો રસ છે એને આત્મા નો રસ ના આવે, અને જેને આત્મા નો રસ છે તેને પરનો રસ આવે, રાગ આવે પણ રસ આવે નહીં, એમાં એકાકાર ન થઈ જાય એવો બે આંતરો અંદર રહે છે. બાય વિષયોનો રસ તૂટી ગયો છે, કોઈ પદાર્થ સુંદર કે સારા લાગતા નથી. ઇન્દ્ર ને ઇન્દ્રાણીનું પદ પણ સારું લાગતું નથી. અનાદિના અભ્યાસને લઈને, અસ્થિરતાને લઈને, સ્વરૂપમાં અંદર રહી શકાતું ન હોય, ભાન હોવા છતાં સ્વરૂપમાં ઉપયોગ જામતો ન હોય તો રાગ આવે, શુભ રાગ આવે, અશુભ રાગ આવે એ કે છે, તો ઉપયોગ બહાર આવે છે, પણ રસ વિના બધું નિસાર, ખોતર્યા સમાન, રસકસ વગરનું હોય છે. મિથ્યા દ્રષ્ટિને રસડી ગયેલો હોય છે સંસારમાં, ભલે શુભ રાગ કરે પણ એનો રસ ચડી ગયો છે ને, આત્માનો રસ ઉડી ગયો છે, આત્માનો રસ છે જ નહીં એની પાસે, આત્માનો જ્યાં રસ છે એના ફોતરા જે નો રસ એને ઉડી ગયો છે. પણ રસ વિના બધું નિસાર, ફોતરા સમાન, રસકસ વગરનું હોય એવા ભાવે બહાર ઉભા રહે. ગરમી આવા બાર રસકસ વિનાના ભાવમાં ઉભા રહે, ભાવ આવે, શુભ આવે, અશુભ પણ આવે, આર્ધ્યાન થાય, છતાં એ નિર્લિપ અંદર ના રહે એનો કરતા ભોગતા ન થાય. આવી વાત છે પ્રભુ. એ 32 છે, જેને લાગી છે તેને લાગી છે છે, જેને લાગી છે તેને જ લાગી છે, પરંતુ બહુ ખેદ ન કરવો, બહુ ખેદ ન કરવો, કરારા ઝટકેમ થતો નથી, ધીરજ કરવી, ધીરજ કરવી, ધીરજ કરવી, પરંતુ પરમનશીલ છે, પર્યાય પરમે છે, કુટસ્થ નથી, કુટસ્થ નામ બદલતી નથી એવી દશા નથી, એટલે શુભાશુભ પરિણામ તો આવશે, શુભાશુભ પરિણામ થશે, તેને છોડવા જઈશ તો સુન અથવા શુષ્ક થઈ જઈશ, જેની વાત છે થોડી, કેમ કે તને દ્રષ્ટિની ખબર થઈ નથી અને શુભાશુભ ભાવ પર લક્ષ જઈને છોડવા જઈશ, છૂટશે નહીં, શુષ્ક થઈ જઈશ, અંતરની દ્રષ્ટિ થઈ નથી. ભાઈ જેની વાત છે ભાઈ, આ તો નીકળીમાં થોડું અનુભવની વાણી નીકળી ગઈ અને બહાર આવી છે, નહીતર તો આવી વાત બહાર આવે નહીં. બેન તો હમાઈ ગયેલા સંદર્ભમાં, આ દેહ છૂટીને વૈમાનિક માં જવાના છે, વૈમાનિક દેવ થવાના છે, સ્ત્રી પણ છું માસ થઈ જશે, પુરુષ દેવ તરીકે વૈમાનિક માં થવાના છે, બધું નક્કી થઈ ગયું છે. રસ વિના બધું નિસાર, જેને લાગી તેને લાગી છે, પરંતુ બહુ ખેદ ન કરવો, પરિણમનશીલ છે, શુભાશુભ પરિણામ થાય, શુભાશુભ પરિણામ હોય તેને છોડવા જઈશ, એની ઉપર લક્ષ કરવા જઈશ, નાસ્તિક થઈ જશે. એ તો આ દ્રષ્ટિ થશે તો શુભાશુભ છૂટશે. તું શુભાશુભ ઉપર લક્ષ રાખીને છોડવા દે તો શુષ્ક થઈ જઈશ. જેની જેની વાત કરી છે, શું કીધું કે શુભ ને શું પરિણામ થશે તેને છોડવા જઈશ, એના ઉપર લક્ષ કરીને છોડવા જઈશ તો શું થઈ જઈશ. કારણ કે સમ્યક દર્શન છે નહીં, આત્માનો સાયો નથી, અને શુભાશુભ પરિણામ છોડવા જઈ ત્યાં શું થઈ જશે. હવે મૂંઝાવું નહીં, શુભાશુભ પરિણામ આવે અને મૂંઝાવું નહીં, એમાંથી નીકળીને અંદરમાં જવાનો પ્રયાસ કરો. હા હા જેરી જેની વાત કરી છે, તેને છોડવા જઈશ તો શું શુષ્ક થઈ જઈશ. શુભાશુભ દ્રષ્ટિ થઈ નથી દ્રષ્ટિ આત્માની, અને શુભ શુભ પરિણામ એકલા છોડવા જઈશ, એકલા તો શુષ્ક થઈ જઈશ. જેની વાત છે થોડી અનુભવની વાત છે અંદરની. હા શુદ્ધ ચૈતન્યનો સ્વરૂપનો અનુભવ હોય ત્યારે તો શુભાશુભ છૂટા પડ્યા છે, પણ તેની દ્રષ્ટિ થઈ નથી અને શુભાશુભ એકદમ છોડવા જઈશ ત્યાં શુભાશુભ છોડવા જઈશ ત્યાં દ્રષ્ટિ તો આત્મા પર છે નહીં, શુષ્ક થઈ જઈશ. સમજાય છે કાંઈ? શૂન્ય થઈ જઈશ. શુભાશુભ છોડવા જઈ ત્યાં શુભાશુભ રહિત થઈશે, આત્મા તો છે ને દ્રષ્ટિમાં, શૂન્ય થઈ જઈશ. જેની વાત થોડી કરી છે કાલે આવી થઈ ને પ્રમુખી બોલ, એકવીસમું બોલ, એકવીસમું બોલ. ચૈતન્યના પરિણામ શુદ્ધ પરિણામ થયા અને સિદ્ધ ગતિ ન થાય જગત શું થઈ જશે. શુભાશુભ પરિણામ થયા અને એની ગતિ નરક ને સ્વર્ગ ન હોય શું થઈ જશે, ગતિ શું થઈ જશે, ગતિ રહીતા જગત શું થઈ જશે. અને પરિણામ થયા એનું ફળ ન હોય તો એ પરિણામ જૂઠા થઈ જશે, દ્રવ્ય નાશ થઈ જશે, તારું દ્રવ્ય નહીં રહે. હા હા અનુભવથી વાત થઈ છે. તરીકે હું એકલો પરના ઉપર જોવા જઈશ અને સ્વની ખબર નથી તો શુષ્ક થઈ જઈશ. વાણી જેવી જણી છે શુભ શુભ થી રહીત શુદ્ધ ચૈતન્ય દ્રષ્ટિ હોય તો શુભાશુભ છૂટા પડ્યા છે અને છોડવા જાય તો છૂટી જશે. પણ દ્રષ્ટિના નથી અસ્તિત્વ, જે આખું પરમાત્મા સ્વરૂપ છે તે તો અસ્તિત્વમાં સત્તામાં શ્રદ્ધામાં આવ્યું નથી, અને શુભાશુભ છોડવા જઈ તો રહેશે શું, છોડવા જઈ શુષ્ક થઈ જઈશ કે શું થઈ જશે. જેની વાત છે સમજાય છે કઈ અમને? આપણે ક્યાં જાય કે ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ છે તેની દ્રષ્ટિ કરી નથી, અને શુભાશુભ પરિણામોને છોડવા જઈશ તો શુદ્ધમાં તો આવ્યો નથી તો શુભાશુભ છોડવા જઈશ શું થઈ જશે. શુભાશુભ રહીત એટલે તું તો આત્મા નથી એમ થઈ જશે. શુભાશુભ રહીત તું શુષ્ક થઈ જઈશ કે શું થઈ જશે. શુભાશુભ રહીત થઈ એટલે અહીં દ્રવ્ય ઉપર તો દ્રષ્ટિ છે નહીં. શુભાશુભ છોડવા જઈશ શું થઈ જશે, શૂન્ય થઈ જશે, શૂન્ય. અભાવ તો દ્રષ્ટિ કરે તો અભાવ થાય, આ તો દ્રષ્ટિ કરી નથી છોડવા જાય તો શૂન્ય થઈ જશે. એ જ કે છે શુભાશુભ પરિણામને શુદ્ધના સ્વભાવના લક્ષ વિના છોડવા જઈ ત્યાં રહેશે શું, શુદ્ધ તો દ્રષ્ટિમાં છે નહીં. શુભાશુભ છોડવા જઈને શુષ્ક થઈ જશે, શૂન્ય થઈ જઈશ. એની વાત છે. હા ધીરેથી વાત આ તો બાપુ આ વાર્તા નથી વાત, પ્રભુ આ તો આત્માની અંદરની વાત છે. શું કહ્યું? શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ થઈ નથી અને મૂંઝવણમાં શુભાશુભ ભાવને છોડવા જઈશ તો અહીં શુદ્ધ છે નહીં, શુભાશુભ છોડવા જઈશ તો શુષ્ક થઈ જઈશ, ત્યાં શૂન થઈ જઈશ. જેની વાત મૂકી છે થોડી, જેની વાત છે થોડી, પંડિતજી બે અસ્તિત્વ છે, એક ત્રિકાળનું અસ્તિત્વ અને એક પુનપાપનું અસ્તિત્વ. હવે કે છે ત્રિકાળનું અસ્તિત્વને તને જાણવાની ઈચ્છા હોય તો જાણવા જા, પણ જાણવા પહેલા શુભાશુભને જાણ્યા વિના છોડવા જઈશ એકલો તો નહીં છૂટતા હોય હાથમાં, શુભાશુભ નહીં છૂટે, શૂન થઈ જઈશ, શુષ્ક થઈ જઈશ. જેની વાત છે થોડી, બહેનના અંતરથી વાત આવી છે, દીકરીઓમાં અથવા દીકરીઓમાં એ વાત કરી હતી. શું કહ્યું? કે ન વસ્તુ પરિણમનુષિત છે, શુભાશુભ છે, થશે, કુટસ્થ નથી. ન પરિણમન થાય એવું નથી, પરિણમન તો થશે, શુભાશુભ પરિણામ તો થશે. તેને છોડવા જઈશ લગ્ન લાગ્યા વિના તો શૂન અથવા શુષ્ક થઈ જશે, માટે એકદમ ઉતાવળ, ઉતાવળ ન કરવી. ધીમેથી આત્મા તરફ વળવા માટે પ્રયત્ન કરવો, પણ આત્મા માટે પ્રયત્ન ન કરતા શુભાશુને છોડવા જઈ જા, નહીં રહે આત્મા, નહીં રહે શુભાશુ ભાવ, શુષ્ક થઈ જશે. સમજાય છે? બેનની વાણી તો અનુભવની છે. અંતર ચીજને જોઈ નથી અને મૂંઝાણો છે કે હવે આ શુભાશુભ છૂટી જાય, પણ અંતરની દ્રષ્ટિ થઈ નથી, તેના તપનું વર્ણન નથી. અને શુભાશુભ છોડવા જઈશ તો અહીં શુભ તો છે નહીં, અને શુભાશુભ છોડવા જઈશ ત્યાં શુભાશુભ રહી શુષ્ક થઈ જઈશ, શૂન થઈ જઈશ, તો આત્મા નહીં રહે. જૂની વાત આવી છે, એના પરિણામ જેવી આવી છે, ચૈતન્યના પરિણામ ન આવે તો જગત શૂન થઈ જશે. એમ છો ને? એમ આ વાત છે. મુમુક્ષુ જીવ ઉલ્લાસના કાર્યમાં પણ જોડાય, સાથે સાથે અંદરથી ઊંડાણમાં ખટક રિયાઝ કરે છે. મુમુક્ષુ જીવ આત્માની જેને પીપાસા પડી છે એવો મુમુક્ષુ જીવ ઉલ્લાસના કાર્યમાં પણ જોડાય, સાથે સાથે અંદરથી ઊંડાણમાં ખટક રિયાઝ કરે, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, વસ્તુ મારી જુદી છે, એમ ખટક રિયાઝ કરે તો સમ્યક દર્શન પામવાને લાયક થાય. જેની વાત છે થોડી, થૂળ દ્રષ્ટિ વાળાને સમજવું કઠણ પડે એવું છે, પણ હવે આ વાત આવી છે અંદરથી, આવી એવું તો મૂકવી જ પડે ને. હેરીમાં જોડાય તો પણ અંદરથી ઊંડાણ ખટક રિયાઝ કરે ધર્મીને, તો શુભાશુભ પરિણામ એ નહીં, મારી જીત ભિન્ન છે, અંદર ખટક તો રિયાઝ કરે. સંતોષ ન થાય, થોડું શુભ ઘટાડ્યું માટે સંતોષ ન થાય, ખટક રિયાઝ કરે કે આ શુભ પણ છૂટીને અંદરમાં જાઉં એ ચીજ છે. શુભને છૂટીને પણ અંતરમાં જાઉં એ મારો સ્વરૂપ છે, એ મારું નિજ દેશ ને મારું નિજ ઘર છે, એ મૂંઝાય નહીં. ઝટ ન જાય તો ધીમેથી ધીમેથી રાગનો આદર છોડીને અંદરના આદરમાં જાય. હજુ મારે જે કરવાનું છે તે બાકી રહી જાય છે. મોક્ષ ને એમ છે, રાગ આદિ ઘટાડવા જાય ને ન ઘટે અને દ્રષ્ટિ ન થાય તો એને એમ થાય કે મારે તો હજી ઘણું કરવાનું બાકી છે. રાગ ઘટાડીને સ્વરૂપમાં જવાનું ઘણું કરવાનું બાકી છે. શુભાવ કર્યો માટે અમે ઘણું કર્યું, એમાં કાંઈ નથી. આશા ધરી આવી ઊંડી ખટક નિરંતર રહ્યા જ કરે. મુમુક્ષુ જીવને આત્માની જેને પડી છે એને આવી ખટક તો સદા નિરંતર રહ્યા જ કરે. હા જેથી બહારમાં ક્યાંય તેને સંતોષ થતો નથી. બહારમાં દેખાય છે પણ ક્યાંય એને સંતોષ થતો નથી. મારા ઘર સિવાય એવા પરમા મારું સ્વરૂપ નથી. અને અંદર જ્ઞાયક વસ્તુ હાથ આવતી નથી. શું કીધું? મૂંડી ખટક નિરંતર રહ્યા જ કરે છે કે બહારમાં ક્યાંય તેને સંતોષ થતો નથી અને અંદર જ્ઞાયક વસ્તુ હાથ આવતી નથી, એટલે મૂંઝવણ તો થાય પણ આડો અવળો નહીં જતા. મૂંઝવણ કરીને મૂંઝાઈ ન જતા. ધીમે ધીમે ધીરસ્થી રાગને રહિત કરવા પ્રયત્ન ન કરવો. એકદમ મૂંઝાણમાં મૂંઝાવું નહીં. રાગ રહિત એકદમ ન થવાય તો મૂંઝવાનું ન કરવી. ધીમેથી એને આત્માના લક્ષમાં જવા માટે ધીરસ્થી કામ લેવું, નહીતર મૂંઝવણમાં જઈશ તો મૂંઝ થઈ જઈશ. આ તો જેને અંતરની ખટક પડી હોય એની વાત છે બાપા, આ કઈ વાર્તા કથા નથી. એટલે મૂંઝવણ તો થાય પણ આડો અવળો નહીં જતા. મૂંઝવણમાંથી માર્ગ શોધી કાઢે. રાગ છૂટે નહીં, અંદરમાં જવાય નહીં. મૂંઝવણ થાય પણ માર્ગ શોધી લે મૂંઝવણમાંથી. મૂંઝાઈને ત્યાં મૂંઝ ન થઈ જાય. ધીમેથી અંદર વસ્તુ છે, શુદ્ધ ચૈતન છે. રાગની મંદતા મારાથી જટ ખસતી નથી. હું ધીરેથી અંદરમાં જતા તે રાગ ખસી જશે અને આત્માનો અનુભવ થશે. એમ એને મૂંઝવણ કરવી નહીં. અમદાવાદ ગામમાં જેની વાત આવી ગઈ છે, આડો અવળો નહીં જતા મૂંઝવણમાંથી તે માર્ગ શોધી ગયે. ક્ષણ પડતું લાગતું હોય ને તો પણ મૂંઝાય નહીં. ધીમેથી રાગને મંદ કરીને આત્માની શુદ્ધતા તરફ ઢળવા પ્રયત્ન તેને મૂકવો નહીં અને મૂંઝાવવું પણ નહીં. એના પ્રયત્ન તરફ જવાનું મૂકવું નહીં અને રાગ આવે અને ન છૂટે તો મૂંઝવું એમ પણ નહીં. એવી દશાની વાત ત્યાં કરી છે. એ મધ્યમ દશા સંગત દર્શન પામવા પહેલા આવી દશા હોય છે, પણ એ દશાવંત અંતરમાં જતા રાગની મૂંઝવણ એને ટળી જાય ને આત્માનું જ્ઞાન થઈ જાય.
તમારું વચન ગુરુદેવ.